અને સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તું એમ વર્તવે કરીને કારણ આદિક શરીરનો નાશ થઈ જાય છે. અને એમ ન વર્તે તો વૃદ્ધપણામાં ઠા રહે નહીં, ને વૈરાગ્યવાનને તો સહેજે નિયમ રહે છે, ને મંદ વૈરાગ્યવાળાને તો નિયમ દ્રઢપણે રાખવા. અને ઇન્દ્રિયની જે વૃત્તિ છે તે તો ઘોડા જેવી બળવાન છે, તે જેમ ઘોડાને દાડી ફેરવા કરે તો વશ રહે છે, યથાર્થ તો ચાલાક અસવાર વશ કરે છે, તેમ ધર્મમાં રહેવે કરીને ઇન્દ્રિયો વશ થાય છે, યથાર્થ વશ તો ઉપશમે કરીને થાય છે. તો જાણે જે નવરા રહીએ તો શીખવાનો અભ્યાસ કરીએ એમ કાંઈ થતું નથી, ને મૂળગી આળસ પેસે છે. માટે શ્રી હરિજીની નવધા ભક્તિ કરતાં કરતાં જે અભ્યાસ થાય છે તે જ ખરો છે. તે પર પાણિયારીના ને ઘોડાના દ્રષ્ટાંતે કરીને વાર્તા બહુ કરી, બહુ મહત્વની વાત છે. સ્વામી કહે, સ્વભાવ ટાળવાને સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તું એમ વર્તવે કરીને કારણ આદિક શરીરનો નાશ થઈ જાય છે. ભક્તો, અહીંયા જે સ્વભાવ છે ને, સ્વભાવને આપણે ઘણી ફેરી બહુ હળવાશથી લીલી છે, પણ આ સ્વભાવ શબ્દ છે એ કયા અર્થમાં પડે ખબર તમને? સ્વભાવ એ પ્રકૃતિ, પ્રકૃતિ જ વાસના, એ અર્થમાં એ સ્વભાવ શબ્દનો પ્રયોગ છે. અને મહારાજે પણ વચનામૃતમાં કીધું છે, સ્વભાવ એ જ પ્રકૃતિ, પ્રકૃતિ એ જ વાસના. કયું વચનામૃત છે? એક બે બોલો, સરસ, લખી લો, અંત્યનું 20મું વચનામૃત. સ્વભાવ એ જ પ્રકૃતિ, પ્રકૃતિ એ જ વાસના. બહુ સરસ વાત છે અહીંયા ભક્ત, બહુ ઊંડાણવાળી વાત છે. ઉપર તમે જો એવી નથી. સ્વામી શું કહેવા માગે ખબર? સ્વામી કે સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તે એમ વર્તવે કરીને કારણ શરીર આદિકનો નાશ થઈ જાય છે. માને કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ વગેરે જીવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી વાસના જ છે, સત્તારૂપે વર્તે કરીને. એટલે ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા થકી પર જેમ જેમ થતો જાય, જેમ જેમ સ્થિતિ પ્રાપ્ત કરતો જાય તેમ તેમ દોષો હટતા જાય. દોષો હટે એમ સ્થિતિ આવે, સ્થિતિ પ્રાપ્ત થાય એમ દોષો હટે. અને સ્વામી કે એમને સતત જો દાખલો રાખે, સતત દાખલો રાખે તો સ્વભાવ ટળી જાય છે. સ્વામી જગ બોલ્યા, એમ વર્તવે કરીને કારણ આદિક શરીરનો નાશ થઈ જાય છે. કારણ આદિક શરીરનો. સ્વામી કે પછી સ્થૂળ અને સૂક્ષ્મ તો સહેજે ટળી જાય, કારણ ટળે એટલે પછી આંખ તો સહેજે જીતાઈ જાય, કાન તો સહેજે જીતાઈ જાય, સંકલ્પ વિકલ્પ તો સહેજે વિરામ પામી જાય, પણ ક્યારે? કારણ જીતાય ત્યારે, સ્વભાવ જીતાય ત્યારે. એને માટે શું કરવું પડશે? તો ઉપશમ. ઉપશમ માને ધ્યાન, મારીની મૂર્તિનું અનુસંધાન, એને કરીને કારણ શરીર જીતાશે. અને એમ ન વર્તે તો વૃદ્ધપણામાં ઠા રહે નહીં. ભક્તો, આમ ન વર્તે તો વૃદ્ધપણામાં ઠા ન રહે. કામ, ક્રોધ, લોભ આદિક, સ્વાદ આદિકના સ્વભાવને જો ન ટાળ્યા હોય તો વૃદ્ધાપણમાં ઠા ન રહે. આ જગતમાં આડ્યાડ હું કામ થયા છે? કહો, હું કામ જેમ જેમ ઉંમર થાય આડ્યાડ થતા જાય છે? કારણ કે સ્વભાવ છે. કોઈ દી સત્સંગ કર્યો નથી જેના કારણે એકે સ્વભાવ ટાળ્યો નથી. ખાવાની જીભ એ ઠેકડા મારે છે, સમજાણું? માન ઠેકડા મારે છે, આ બધા અંદરના સ્વભાવ ઠેકડા મારે, ક્રોધ ઠેકડા મારે છે. એટલે નાની નાની વાતમાં મઘડાટી બોલાવી દી, અને છોકરા ને છોકરાની વહુને પડાવી, બબ્બે કટકા મને ઠપકારવા, ભાઈ હાઈડેડ ન થાય શું થાય કહો? હે, અરે ક્યારેક જરા તરા આમ તેમ ખાવાનું આવ્યું હોય તરત આમ પછાડે આવું દેવાનું, જરાક ઠંડુ થઈ ગયું ટાઢું એટલે હાડ્યાડ થાય છે. જો જીતી ગયો એ રસનાને તો ગરમ આવ્યું, ટાઢું આવ્યું. બહુ સાચું કહું છું. જો કે એક દાડો બધા આને આને આમ એમ જ પ્રસાર થવાનું છે, વૃદ્ધાપનમાંથી આને થવાનું છે, આને જ થવાનું એવું થોડું છે. બહુ તમે સમજો, દીકરાને એવું બનતા હશે કે બે રોટલી બાપાને આપી કઠણ પડે? હે, બે રોટલીને એટલું શાક આપવું કઠણ પડે? શું કઠણ પડે? સ્વભાવ. શું કઠણ પડે? સ્વભાવ. રોટલા આપવા કઠણ પડતા નથી, સ્વભાવ કઠણ પડે છે. વાસુદેવભાઈ, ઈશ્વર દાદાનું જીવન તમને ક્યારે કઠણ લાગ્યું? હુકામ ન લાગ્યું. હે, હુકામ ન લાગ્યું? એના બાપુજીની વાત કરું છું. હુકામ કઠણ ન લાગ્યું? નાથા બાપાનું જીવન કોઈ દી કઠણ લાગ્યું? હુકામ ન લાગ્યું અશોકભાઈ? કારણ કે બાળપણથી દ્રઢ સત્સંગ, મોટા મોટા સંતોની સેવા સ્વભાવ માત્રને ઘસી નાખ્યા. રવજી ભગત, પાતા બાપાને જીવન કઠણ લાગ્યું હતું? કેમ ન લાગ્યું? ન તો માણસ જ હતા ને, ગઢા બીજા થયા, એ થયા જ હતા ને. પણ જેમ જેમ એની ઉંમર વધતી જાય તેમ તેમ એ અંતરવૃત્તિ કરતા અંતરવૃત્તિ કરતા અંતરવૃત્તિ કરતા જાય, સ્વભાવ માત્ર ઘસાઈ ગયા હોય. અને પછી મારાને રાજી કરવાનું એક જ અનુસંધાન હોય, એ પછી કારણીની દખલગીરી વ્યવહારમાં કોઈ દી પૂછ્યું? ઈશ્વર દાદે પૂછ્યું કોઈ શું કરો? પૂછ્યું કોઈ દાડો? પાતા બાપાએ કોઈ દી પૂછ્યું હતું કેટલી ઘંટે આલે છે? તો યાદ રાખજો, હાડ હાડ જેટલા છે એમાં હું તો એમાંનું માફ કરજો. કોઈને ખોટું લાગે તો છોકરા કારણભૂત નથી, પોતાનો સ્વભાવ કારણભૂત છે, પોતાનો સ્વભાવ કારણભૂત છે. આવું પાછું કહેવાતું નથી. જે જાય ને ગમે ને એમ કે સ્વામી જરાક છોકરાને કહેજો અમને હાચવે, પણ તમને કાંઈ કહેવાનું કે નહીં? કેટલું છોકરાને કહેવાનું? છોકરાને કહેજો, છોકરાને કહેજો, છોકરાને કહેજો. છોકરાનો રાખ કે સ્વભાવ અમે જોયું કોઈ દાડો? છોકરાને ગમે છે હું બોલું કે નથી ગમતું જોયું કોઈ દાડો? મારી પ્રકૃતિ અનુકૂળ છે કે નહીં જોયું કોઈ દાડો? હું કારણ વિના પૂછ્યા વિના સલાહ આપ્યા 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 કરું છું, એને ગમે છે કે નહીં જોયું કોઈ દાડો? અમુક ઉંમર થાય એટલે ભગવાનનો ભક્ત પાછો વળી જાય. પણ યાદ રાખો, પાછો કોણ વળી શકે? આ ઉંમરમાં જેણે સત્સંગ કર્યો હોય ને એ આ ઉંમરમાં પાછો વળી શકે. યાદ રાખજો, આ ઉંમરમાં જેણે ખરેખરા સાધુની સેવા હોય એ આ ઉંમરમાં પરમાત્મા મય બની જાય. એમને બનતા બનાતું છે, એમને જીવન બનતા છે. આ તો ઓટા છોડવા નથી, ગામ ગોપટા મૂકવા નથી, મંદિરનું પગથિયું છોડવું નથી, બીડાન તમાકુન ગુટકાન મૂકવું નથી, અને બેફામ જીવન જીવવું છે. અને પછી એમ કે છોકરા કયામ નથી, ન રે કયામાં રહેતા છે કયામ ભલામણા? સ્વામી કે ઠા નો રે વૃદ્ધાશ્રમમાં ઠા. તમારી ક્યાં વાત કરો? આ જો અનુસંધાન વ્યવસ્થા ન રાખે તો આને વૃદ્ધાપનમાં ઠા નો રે. માફ કરજો, એક સાધુની વાત કહું તમને, ઘણા વર્ષ પહેલાની વાત છે. યુવાની પનમાં નિશા નિસ્વાદી વર્તમાન જો ન સિદ્ધ કરે તો વૃદ્ધાપનમાં ઠા ન રે. એક સાધુ યુવાનીમાં જેમ બેફામ વર્ત્યા છે તે આ ખાવું ને આ ખાવું ને આ ખાવું, એમાં ચટણી તો ભારે ગાંડો થઈ જાય. બોલો, 75 થયા તો ચટણી ન મૂકી કે? બોલો, 75 વર્ષે મરચા વિના રહી જ ન હગે એની દિશા એવી જ થાય. બોલો, 75 વર્ષે. પછી એક દાડો ભંડારમાં આમ જતા હતા અંદર, એમાં એને મનમાં થયું આ બધા સાધુ વહી રહી ગઈ એટલે કેવું આમ જરા તારે નાખે ચટણી, યાને જો એ ધમધમાટ. એટલે રસોડામાં જતા હતા ને અંદર, તે વચ્ચે બરાબર ઓલો આવે, બધા કબાટ મૂકેલા, જીરું ચટણી નાખેલા કબાટ. એટલે બરાબર કબાટ ખોલી અને ચટણી જે લેવા ગયા ને તે લાઈટ ગઈ. એટલે ચટણીને બદલે ખાંડેલા જીરાની મુઠ્ઠી ભરી લીધી. અને પછી મીણબત્તી ટમટમ થતી હતી, એ આગળ આગળ બળતી હતી. 75 વર એટલે સાફ તો દેખાતો ન હોય. પછી પોતાનું ચાલ્યું હતું ને, ચાલ્યું એને પત્તર તો ન જ હોય. એ પિત્તળના ચાલ્યામાં એ ચટણી એટલે ખાંડેલા જીરાની મુઠ્ઠી નાખી દીધી અને મલાવી અને ખાવા ગયા. ને તે ભાઈ જીરું છે ને લિમિટમાં સારું લાગે, નહીતર કડવું લાગે. અને પછી આમ જે બુકડો ભર્યો ને તે કડવું લાગ્યું, ઉમસ આવી. એટલે એટલે નાના સંત પીરસતા હતા ને એને કે એલા એલા સાધુરામ લાવે તો આમાં કેમ આવું લાગે છે કે? એટલે એટલે સાધુ મીણબત્તી લાવીને જોયું તો આખો અર્ધ જેટલું શાક એટલું જીરું. બોલો, સ્વામીને કે પણ સ્વામી આટલું બધું આ જીરું આમાં ક્યાંથી? આ તો સ્વામી જીરું છે. ત્યારે અવધ કીધા વિના છૂટક્યો નહોતો. એ કે ઠીક, એમ જાણું તમને. મારા મનમાં એમ કે ચટણી છે, મેં ચટણી માનીને આમાં નાખ્યું હતું, સમજાયશ? યુવાપનમાં જો ઇન્દ્રિય ન જીતે તો વૃદ્ધાપનમાં ઠા ન રે, ઠા ન રે. યાદ રાખજો, બધા નિયમનું અનુસંધાન રાખવું બીજા માટે ને આપણા માટે. આટલી ઉંમરમાં જેને હોટલનું ખાવાનું છોડી દીધું એને વૃદ્ધાપનમાં તકલીફ પડે? હે, હોટલનું પગથિયું ન ચડતું એને તકલીફ પડે? વૃદ્ધાપનમાં છોકરા હથેળીમાં રાખે, હથેળીમાં રાખે. હું તમે સમજો છો ભલામણ, હથેળીમાં રાખે એમ. નો હાચે બનતા જ ભલામણ, નો હાચે બનતા જ. વૃદ્ધાપન ચલાવનારા એ કોકના દીકરા છે જ ને, એ જો રાખે તો પોતાના જાતના દીકરા હુકમ હથેળ ન રાખે. બંને અપવાદ હોય, કે કપાતર ન હોય એવું નહીં થવું કહેતો, પણ એ કેવું અપવાદ હોય, 1% હોય. કેટલા ટકા હોય? એકાદ ટકો, ને તેને નથી ખબર પાછળ અમારે ગઢું ગઢપણ આવવાનું નથી ખબર. હે તો ક્યારે ન રાખી શકે કે હદ જ્યારે હદ બેહદ જીવન બની જાય પછી સ્વભાવથી પછી છોકરા કંટાળે અને પછી છોકરા નહીં છૂટકે નિર્ણય લે કે હવે આ નહીં પોહાય એમ. માટે ભગવાનના ભક્તો કહું સ્વભાવને ખૂબ જીતજો. જેમ જેમ ઉંમર થતી જાય એમાં જીતવામાં જીભડેને તો ખાસ જીતજો. જીભ જીતાશે તો ઘણું ખરું બધું જીતાઈ જાય. સર્વ ઇન્દ્રિયાણી જીયાની રસના તો વિશેષતઃ, એક રસના ઇન્દ્રિય જીતાય તો બાકીની તમામ ઇન્દ્રિયો જીતાઈ જાય. રસના જીતાય એટલે જી હશે, ભગવાનનો થાળ ચાલશે ચાલશે, ગમશે ને ફાવશે. આ ત્રણ સૂત્ર જેના જન્મમાં સિદ્ધ થઈ જાય ને એ વૃદ્ધાપનમાં અથેળેમાં રે અથેળેમાં રે. નાના બાળકને જેમ એના મા બાપ રાખે એમ બાળક એ વડીલ વૃદ્ધને નાના બાળકની જેમ હાચવે. પણ ક્યારે આ ત્રણ સૂત્ર જે સિદ્ધ કરી શકે, ગમશે ચાલશે ફાવશે, જેને સુખ્યા થવું એને. રસના ઇન્દ્રિય જીતે જીભ જીતે બે કામ થાય, એક તો જે હશે ચાલશે, બીજા નંબરમાં જીવડેને તાળું લાગી જાય. શું થઈ જાય? તાળું લાગી જાય. અને જેને સુખી થવું હોય એ ભક્તો બહુ યાદ રાખજો, જીભ હોવા છતાંય મૂંગા થતા શીખી જાજો, કાન હોવા છતાંય બેરા થઈ જાજો, આંખ હોવા છતાંય આંધળા થઈ જાજો, જીવન સુખમય વ્યતીત થશે, સ્વભાવ ટળશે. સ્વામી બહુ અદ્ભુત વાત લખે. સ્વામી કે જો સ્વભાવ ન ટાળે ઉદાપણામાં ઠા રહે નહીં, ને વૈરાગવાનને તો સહેજે નિયમ રહે. વૈરાગવાન તો સહેજે જ નિયમને ધારણ કરે, સહેજે જ એને સારી વસ્તુ ન ગમે, સહેજે જ બધું પાલન થાય. કઈ વૈરાગવાનને નિયમ ન આપવું પડે તો આ નિયમ લે એમ. વૈરાગવાન યાદ રાખજો, વૈરાગવાન કોઈ દી એમ નથી નિયમ લેતા મારે મિષ્ટાન ન ખાવું. બહુ સનાતન સત્ય કહું, એ નિયમ જ હોય. નાનદાસમી કઈ નિયમ લીધું તું જુનાગઢમાં, જો ને એકવાર મોટી સભા થાય, નાનદાસ સ્વામી એટલે જૂનાગઢ મંદિરના મહંત, 40 વર્ષ સુધી એક મહંતા સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી કરીને બીજી 40 વર્ષ સુધી મહંતાએ નાનદાસ સ્વામી કરી. પણ મહાવૈરાગી પુરુષ, મહાવૈરાગી. એક દાડો સભા થઈમાં સહજ વાત નીકળી કે આપણા ત્યાગી મેવા કોઈ હશે કે ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી અત્યાર સુધી મેં એક પણ પ્રકારનું મિષ્ટાન ચાખ્યું ન હોય, સાકર અને ગોળ ન ખાધું હોય, એવા કોઈ આ સભામાં હશે? એવી ચર્ચા જ્યારે થઈને ત્યારે નાનદાસ સ્વામી આંગળી ઊંચી કરી કે હું જ્યારથી સાધુ થયો ત્યારથી કોઈ દી મિષ્ટાન ખાધું નથી, કોઈ દી સાકર કે ગોળ ચાખ્યા નથી. યાદ રાખજો, નિયમ નહોતું, એ નિયમ નહોતું, એને ડાયાબિટીસ એ નહોતી, એને હું તો વૈરાગ હતો. હું હતો ભલામણા 30 વાર, કેટલી વાર? 30 વાર એના સંબંધી ઉપાડી ગયા, તોય ભાગીને આવેલા 30 વાર. કેવડો જબરો વૈરાગી છે! એના દેહના સંબંધીને ધન્યવાદ નહીં, નતર માણે એક વાર બે વાર તને હવે આવા દો ને હવે ભલે ભગવાન બોલ તું ઓલ્યા એમ અને આ એમ. 30 વાર તેડી ગયા. બોલો, એના બાપા તેડીને ઘેરે જાય, હવે પાછું તે દેર આજની જે થોડું તું ભાપ દેખાને પગ ગયા, એટલે હાલીને માણ અઠવાડિયે પોગે, વળી પાંચથી તેડી જાય ઘેરે પોગે, અને પગે ને બાપા હાથ પગ થાકી ગયા એમ કરીને જે ખાટલે બેસે ત્યાં ટટકારે. અરે રાડે રાડે ગયો, અર્જણ ક્યાં ગયો, અર્જણ ક્યાં ગયો? તેની માં અર્જણ તો ભાગી ગયો લાગે, વળી પાછા વહેતા હતા, વળી પાછા જૂનાગઢ આવે એમ. 30 વાર ધક્કા ખાતા, છેવટે અમરેલીની કોર્ટમાં કેસ મૂક્યો, અમારો છોકરો અમારી મરજી નથી તો સાધુ થઈ જાય અને પરણેલો જ પાછો, પણ એ તો મારીની આજ્ઞા છે ને. ક્યાં વચનામૃતમાં મહારાજ એવું કીધું? મહારાજ કે જે ડાહ્યા પુરુષો છે એ પરણેલી નારીનો પણ ત્યાગ કરી અને પછી ભગવાન ભજે છે. કયું વચન? ઊંચી આંગળી કરો તો જેને ખબર હોઈએ, ઊંચી આંગળી કરો ખાલી. જે ડાહ્યા પુરુષો છે એ પરણેલી નારીનો પણ ત્યાગ કરીને ભગવાન ભજે, એટલે આ છે કોઈને ખબર? એ ઉશી આંગળી કરો, ઉશી આંગળી કરો, હવે તમારી લાજ જાય. પૂર્ણ સમય આમાં તમારે નવું નવું પીરસવાની કાંઈ જરૂર નથી, એનું પીરસી રાખવાનું તમે તારે. આને ક્યાં કંઈ યાદ રહે, હવારનું યાદ નથી અને તમે પોર એનું શિબિરમાં પીરસે એનું યાદ હોય કોઈ. હવારનું વચનામું છે, હે કાર્યાણીનું દસમું વચનામું. છેલ્લો પ્રશ્ન ને ધડક બોલે મારે શટર પાડી દીધું. બાકી તો મહારાજ કે આ જીવ કેટલો વાસનિક છે, કેટલો વાસનિક. મહારાજ કે એવાય ઘણા મૂરખ જીવે છે, ઘરનું માણા મરી ગયું તો રો રો કરે ને પાછું બીજું કરવા માટે વલખા મારે, એવા મૂરખ તો લાટ છે. પણ એ નારીનો પણ ત્યાગ કરીને ભગવાન ભજે એવા તો કોઈક વિરલા હોય, એવા તો કોઈક વિરલા હોય. એમ એવા વિરલા પુરુષ અમરેલીમાં કેસ કર્યો, કેસ આલ્યો અને સ્વામી સાધુ થઈ ગયા હતા. નાનીદાસ સ્વામીને બોલાવ્યા, એની જોડમાં બાળ મુકુંદાસ સ્વામીના ગુરુ બે ગયા. જજે ઘણી બધી ડિસ્કસ કરી અને છેવટે જુબાનમાં એને કીધું, તમારે કાંઈ કહેવું છે? ત્યારે નાનીદાસ સ્વામી અને બાલમુકુંદ સ્વામી કહે, તમે થોબો હું કહી દઉં, એના બદલામાં હું કહું છું સાહેબ, કેટલા વર્ષ ત્યાં શીઠંબાળો છો? આને આ ખુરશી પર અહીંયા અને અહીંયા જજ છો અને 7 વર્ષ થયા. આના જ જજ છો? તો કે આના જ છું. હાંસ થાય કેટલાક કેસ પતાવ? તો કે 2-4 છૂટાછેડા રોજ કરાવું છું, ખાધા ખોરાકીને બધું નક્કી કરું છું. 7 વર્ષ થયા તો ઘણા કેસ આવી ગયા છે ને? તો કે હા. કેવા કેસ આવે છે? તો કે આવા ના આવા. આવા? તો કે આવા જ. મારે સ્ત્રીની જ જ્યોતિ. સ્વામી કે આવા નહીં આવતો હોય, સ્ત્રીની જ જ્યોતિ એમાં આવતું જ, પણ એવા આવતા જ આ ને જ જ્યોતિ. સમજાય છે તમને? સ્વામી કે એવા કેસ ચોક્કસ આવતા હશે સ્ત્રીની જ જ્યોતિ, પણ આ સ્ત્રીની જ જ્યોતિ, બીજી તો જોઈ છે. જ્યારે સ્વામી કે આ કેસ તો એવો છે, આ તો નથી જોતી દુનિયાની કોઈ સ્ત્રીને જ જોતી, આ એવો કેસ છે. આ મા બેન દુનિયાની તમામ નારી મારા માટે મા બેન છે, એવો આ કેસ છે. જજની તો 4 આંખ થઈ ગઈ. હું વાત કરો છો નારીને જ જોતી, નારી વિના આ જિંદગી હાલે? મનાય જાવ. અમે અમારે ડોમ્બેલી 7-8 વર્ષ પહેલા ઓલું કામ હાલતું હતું ને, પછી એટલે મજૂરો સહજ એની પાસે ગયો ને, મને કે તમે બધા આ સંતો જ બધા દેખાય છે, તો તમારા ઘરવાળા કેમ નહીં દેખાતે? કે એ બિચાર નિર્દોષ માણા. એટલે મેં કીધું આ બધા છે ને વૈરાગી કહેવાય, સાધુ કહેવાય, આ કોઈ દી લગ્ન ન કરે, કોઈ દી લગ્ન ન કરે, આખી જિંદગી કોઈ દી લગ્ન ન કરે. ઓહો, એને ઓહો થઈ ગયું. અમારે એક દાદા, અમે જૂના મંદિર હતા ને, એક દાદા આવતા, કે આ ગામના હતા, પણ ગામ બીજું કાંક હતું, અહીંયા રહેતા. અહીં એ દાદા હે ગટકાના દાદા, ગટકાના દાદા આવતા, જોકે તો પછી ભોળા હતા. એ મંદિરે આવે 2-4 દિવસે, આવી નું કે ખબર, હજી તમારા ઘરવાળા મળવા ગયા નથી આવ્યા સ્વામી? કોઈ દી ભાળતો નથી અહીંયા. અને હકીકત છે, બ્રહ્માંડ સર્જાવાનું ત્યારથી આવું નિર્માણ નહોતું થયું. સમી ગે, આ એવો કેસ છે, આ નથી જોતી એમ નહીં, જગતની કોઈ નથી જોતી. જજની 4 આંખ થઈ ગઈ. જજ કે ભલામણા જેની એકે નથી જોતી એને કેમ કંઈ બાંધવાના, જાઓ જજમેન્ટ આપી દઉં છું, એને ભગવાન ભજવાની છૂટ છે. જન જોઈ જઈને શું કરો કહો, હે? એટલે બહુ અદ્ભુત વાત અહીંયા સમી લખી રહ્યા છે. સ્વામી કહે, વૈરાગવાનને તો સહેજે નિયમો રે, સહેજે નિયમ રે. વૈરાગવાનને કે પાળો ન બાંધવો પડે, સહેજે નિયમ રે. વૈરાગવાન પુરુષને સહેજે એની જિંદગીમાં કોઈ દી ટકોર ન કરવી પડે. જોજે 2 ટાઈમ ન ખવાય, 1 ટાઈમ જમાય વૈરાગીને, એને ક્યાંય તો 2 ટાઈમ ન ખાય વૈરાગી. એને કોઈ દી એમ ન કહેવું પડે જરાક વધારે પાણી નાખીને, ઉલટાનો રોકો પડે કાટલું બધું નાખમાં. એમ એને કોઈ દી ન કહેવું પડે, આ જરા કડક છે, આમાં જરા ઢીલું કરો, છાશબાશ નાખો, કોઈ દી ન કહેવું. પણ કોને? વૈરાગીને. વૈરાગીના જીવનમાં કોઈ દી ટકોર ન કરવી પડે. અને મંદ વૈરાગ વાળાને તો નિયમ રાખે તો રે, એ નિયમ રાખવું પડે. મને મારીની આજ્ઞા છે, મેળવીને જ જમવું પડે, 1 ટાઈમ જ જમવું પડે, એને નિયમ રાખે તો રે. અને ઓલાને તો સહેજે વૈરાગીને નિયમ રહે જ છે. આમાં જો આમાં છે ને ગ્રસ્થાશ્રમમાં વૈરાગ્ય હોય ન હોય એમ નહીં, જેને સહેજે જ બહારનું છૂટી જાય, સહેજે ફિલ્મ આદિક છૂટી જાય, સહેજે જે તે ખાવાનું બધું છૂટી જાય, સહેજે કોઈ વ્યસન ન હોય, સહેજે ગપ્પા છૂટી જાય, સહજ જ આમ. એને કોઈ કીધું ન હોય, બોલો કોઈ એવો ઓર્ડરે ન કર્યો હોય. જ્યારે બીજાને કેટલા ઘૂસતા મારે ને ત્યારે માણ હરખું રહે, તોય બે ચાર મહિને પાછો એને લેવો જ પડે રિમાન્ડમાં. બોલો, બે ચાર મહિના ત્યાં પૂછો ને તો કે હમણાં શરૂ કર્યું, લે હજી દહી થયા. નિયમ આપ્યો કે તારે બહારનું ન ખાવું, બહારનું આપણે ન ખવાય, કારણ કે એના બધા પવિત્ર બ્રાહ્મણો જ રસોઈ બનાવે છે, ચાળે ગાળે અને ચોખાઈથી ઠાકોરજીને ધરાવીને અહીં ભગવાન એકાંતિક ભક્ત આવવાનો છે, જેથી કરીને ખૂબ રાજી થાય એવી જ પવિત્ર રસોઈ બધા પવિત્ર બ્રાહ્મણો. પાણીની સગવડતા હોય તો 15 દાડે નાય હોય, તે ન સગવડતા હોય 2 મહિના કરે, એવા પવિત્ર એની યાદે ન પાવી પડે, એને યાદે ન પાવી પડે, એને સહજ જ એમ હોય આ મારે ન ખવાય, આ ન ખપે. ઘણા હું કે ખબર, આટલી ઉંમરમાં બિચારા બંધ ન કરી દેવાય તો કે નક્કી છે કે મરી જવાના, બહુ કઠણ ગ્રસ્થ અને કઠણમાં કઠણ એમ કોઈ હોય ને તો 5મું વર્તમાન. માવો ભગત, કઠણમાં કઠણ તમારું વર્તમાન હોય તો 5મું વર્તમાન, વટલું નહીં અને વટલાવું નહીં. ન્યા હરિભગતનો આમ આમ તાલ લેવાય જાય, બાકી ભલે ને બ્રહ્માંડ ફાડી વાતો કરતો હોય પણ ન્યા લેવાય જાય. ન ખપતી વસ્તુ ન ખાવી ન્યા હરિભગતની કસોટી થાય. અરે ભલામણા, એક દાદા સભામાં બેઠા હોય તો જોઈને કહી દઉં, બેઠા જ ખૂણે એક દાદાને મેં અમે 5 વર્ષથી મિથ્યું છીએ. બોલો, 5 વર્ષ આ બધા તૂટી ગયા એટલા મિથ્યા કે બાપા મૂકો મૂકો મૂકો, કેટલું કહીએ કેટલું કહીએ. અને પછી એમ કે બાપા મૂકી દેશે ને તો કે ના, એ સ્વામી નહીં થાય મારથી. બોલો, લવાતા વાત સાચી ખોટી આપણે મથી છીએ ગરીબ ભગત માટે? કઠણમાં કઠણ હોય ગ્રસ્ત માટે, કઠણમાં કઠણ 5મું વર્તમાન. આખા આખા બ્રહ્માંડમાં જોશો ને તો કઠણમાં કઠણ 5મું વર્તમાન જ છે. તમને કઠણ પડ્યું ભલામણ? સંતોને કોઈ સોગંદ દીધા હતા? ખબરદાર, પત્રમાં મેળાને જીમ્યા છો, કોઈ સોગંદ દીધા હતા? હે, હુકામ પત્રમાં હારા હારા જ્ઞાનને વૈરાગની બગડાટી બોલાવનારા ભૂકા કાઢ નાખનાર હુકામ પત્રમાં જુદું જુદું જમવા મળ્યા, પડખે વાટક્યા મળ્યા, રાખ હુકામ રાખવા મળ્યા? કોને એને માના હામ કોઈ દીધા હતા? એના બાપના હામ દીધા હતા? ખબરદાર, તમે મેળાને જ જીમ્યા તો, મેળાને જમો તમારા બાપના હામ છે એમ કીધું હતું, એના ગુરુને સોગંદ દીધા હતા? હુકામ હુકામ જમવા મળ્યા, પત્તરની અંદર અલગ 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 રાખી હુકામ મળ્યા જમવા, એને કેમ મેળવવાની બધી વાતો બંધ કરી દીધી, હુકામ કરી દીધી? એક ટાઈમ જ જમાય સાધુ, બીજો ટાઈમ ન જમાય, કેમ બંધ કરી થઈ ગયા? અને હુકામ બબે ને 3-3 ટાઈમ ઝાડપટવા મળ્યા, એ જ કઠણ છે. સમજાણું? એ જ કઠણ છે. મેળાઈને જમવું, એક ટાઈમ જમવું, આધાર સમય ગ્રંથમાં એમ લખ્યું કેટલું કઠણ છે તો ગ્રસ્થને પોતાની નારીની સાથે જીવન પર્યંત ગ્રસ્થ આશ્રમમાં રહીને પછી એને બ્રહ્મચર્ય પાળવું જેટલું ગહન છે. વિચાર કરે મારે ગ્રસ્થ આશ્રમ નારીને ભેગું રહેવાનું, જિંદગી પર્યંત બ્રહ્મચર્ય રાખવું, અને જેટલું કઠણ છે એટલું ત્યાગીને એક ટાઈમ જમીને મેળાને જમવું કઠણ છે, એટલું કઠણ છે. ભલ ભલામ ન રહ્યું, ભલ ભલામ ભક્તો, ભલ ભલામ ન રહ્યું. ટીકા માટે નથી કહેતો ભક્તો, ઈ જે વિષયના ખંડન માટે કહું છું. ઘણા એમ કે પહેલાં સ્વામી બહુ હારા ને પહેલાં બહુ હારા ને પહેલાં બહુ હારા, એ જેને હારા માનતા આપણે કંઈ ના નથી. પણ આજથી વર્ષો પહેલાં, 21 વર્ષ પહેલાં જેતપુરમાં અર્ધશતાબ્દી મહોત્સવ જ્યારે થયો ત્યારે ભંડારી મું હતો, એ જ વર્ષે સાધુ થયો હતો સંતોના પીરસણામાં. લગભગ 500 સાધુને જમાડ્યા છે. કેટલાને? 500 ને. એમાં હારા હારા ગણા તો બધા આવી ગયેલા. એક તો મરદ નીકળે, એક તો મરદ નીકળે કે પત્રમાં મેળાઈને જમે, એક તો નીકળે મરદ. 500માં એક નો નીકળે, તમે કલ્પના કરો. હારા ગણામાંથી 500માં નો નીકળે, પત્તર રાખનારા 500માંથી એક મરદ નો નીકળ્યો, તમે વિચારો, એક મરદ નો નીકળ્યો કે મેળાઈને જમી હગે, તમે કલ્પના કરો કેટલું કઠણ હશે. જોકે ત્યારે બીજા મેળવનારા ઘણા હતા, એમાંથી એક મરદ નથી રહ્યો. આવે બોલે, એ બધા થઈ ગયા પૂછલીલ ઢોર જેવા, કઠણ છે, કાંઈ જેમ તેમ નથી, બહુ ઘાટું છે. નિસ્વાદી વર્તમાન જીતવું બહુ ઘાટું છે. હું તો કહું લાખ લાખ ધન્યવાદ છે જેણે બહારનું ખાવાનું બંધ કરી દીધું, લાખ લાખ ધન્યવાદ છે. એવા બનજો. ગ્રહસ્થ ભક્તો હોવા છતાં એને લાખ લાખ ની વાત છે. બહારનું મૂક્યું, યાદ રાખજો, બહારનું હંકેલા હોય એટલે શું થયું ખબર, અશુભ વસ્તુ છૂટી. હવે શુભમાં તમને કદાચ રસાસ્વાદમાં આશક્તિ છે, આ સંતોનો સમાગમ સત્સંગ કરતા રહેશો એમાંથી બહાર નીકળી જાવ, પણ બહારનું મૂકવું જ કઠણ છે. પાંચમો વર્તમાન અતિ ગહન છે ગ્રહસ્થ માટે પણ. યુવાપનમાં દાખલો કરીને છોડે ને તો વૃદ્ધાપનમાં મોજ આવે. આ યોગેશ્વર સ્વામી વારંવાર મેળવવાનું કહે છે તમને. માનો તમે લોક લાજે કદાચ બહાર જાઓ ત્યારે બીજાને કંટાળો, બીજાને હુક ચડે તમે ન મેળવો, પણ ઘરમાં શું વાંધો છે, કોણ નથી મેળવવા દેતું, કોણ કોણ. અને મેળાઈને જમવાનું તો ગઢપણમાં બહુ સારું થાય, શું કામ ખબર, કદાચ કર્મ સંજોગ અનુસાર દીકરાને બહુ કાહટા આવ્યા હોય તો વાંધો નહીં, બહુ બહુ તે કરી ગયું કે ટાઢો રોટલો આપે, એથી વધારે શું આપે, ટાઢો તો આપે ને, છાશમાં પલાળ દે ઘડીક વાર, ગુણો માખણ જેવો થઈ જાય, ભાઈ કઈ ઉપાયથી ખરી. પણ મેળાઈને ભાવતું ન હોય, બટકા જ ભાવતા હોય અને એને પછી ટાઢો રોટલો આપે. અમારે એક દાદા હતા વિદ્યાનગર, 20 વર્ષ પહેલાની વાત કરું, એ રોજ એનો જ ખરખરો કરે, આવીને માળા હો તો માળા ફેરવે, આવીને હો માળા ફેરવે, માળા ફેરવી જાતા જતા આપણે ઉભા રહી, કેમ છો દાદા, આમ તો બહુ સારું સ્વામી, પણ હું પરજ્યો હોની ગરમ ગરમ રોટલી ને ગરમ ગરમ દાળ ને શાકનો ખાનારો, પણ દીકરાની બહુ ઓલો ટાઢા કબાટ હોય ને ટાઢા કબાટમાં મૂકી અને શાક આપે છે કે, એટલે સમજાવું તમને, ફ્રીજમાં તે સ્વામી ક્યારેક આહુડા પડી જાય, લો કરો વાત, હો અમારા ફેરવણી ક્યારેક આહુડા પડી જાય, આંખમાં કોની હાટું, જીભડી હાટું હાડા પાડી દે છે. એટલે અહીંયા સ્વામી કહે કે જો યુવાપનમાં ઇન્દ્રિયો ન જીતી હોય તો વૃદ્ધાપનમાં ઠા નો રે, વૈરાગીને સહેજે ઇન્દ્રિયો જીતાય, રાગીને તો અથવા તો મંદ વૈરાગીવાળાને તો નિયમ રાખે તો સેટિંગ થાય. માટે નિયમ દ્રઢપણે રાખવા. અને ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે તો ઘોડા જેવી બળવાન છે, ઇન્દ્રિયો કેવી બધી ઘોડા જેવી બળવાન છે, આંખ કાન એક એક ઇન્દ્રિયો ઘોડા જેવી બળવાન છે. તે જેમ ઘોડાને દાડી ફેરવા કરે તો વશ રહે છે, યથાર્થ તો ચાલાક અશ્વારી વશ, ચાલાક અશ્વાર વશ કરે છે. ઘોડાને રોજ ફેરામ નાખે તોય વશ રહે, આમ ઘોડું રાખ્યો છે ખબર છે. એક ભગત વળી દાતાર થઈને મહારાજશ્રીને ત્યાં ઘોડી મૂકી આવ્યા છે, બેઠા થવારમાં દાતાર બેઠા અત્યારે બેઠા ધૂનમાં ગયા, તેને ફેરવે કોણ, તે છોડવા નહીં દેતી, ગરડા આવી ગઈ તો તમે ફેરો ત્યારે ટ્રસ્ટી તમારે વારા કાઢવા, આડથી મારે રોકાવું ઘોડો ખેલવાટું, ભૂપતભાઈ તમારે આડથી રોકાવું, કનુભાઈ આડથી રોકાવે, કનુભાઈ ઘોડામાં બહુ બહુ હોશિયાર છે, ઘોડે ચલા. હા એટલે રોજ તમે આઠાઠું કાઢો ને પછી તો વાંધો ન આવે એમ. આમાં લખ્યું ઘોડાને રોજ ફેરવે તો ઘોડો વશ રહે, એ તો દ્રષ્ટાંત છે. ઇન્દ્રિયો પણ ઘોડા જેવી છે, એને કોણ વશ રાખે તો યથાર્થ સાલ, જો એનો અસવાર હોય તો એને વશ રાખીએ છીએ, તેમ ધર્મમાં રહેવે કરીને ઇન્દ્રિયો વશ થાય છે. ઘોડાને વશ રાખવા માટે રોજ એને ફેરા મરાવવો પડે, એમ ઇન્દ્રિયોને વશ કરવા માટે ધર્મરૂપી લગામ હાથમાં રહે તો જ ઇન્દ્રરૂપી ઘોડા વશ થાય, ન તો થાય નહીં. ગોપાળાન સ્વામી વાતને એમ ફેરવીને લખી બીજી, સ્વામી કહે મુમુક્ષ નિત્ય પોતાના પંચવર્તમાનને તપાસવા, નિત્ય પંચવર્તમાનને તપાસે ત્યારે ઠેકાણું રહે એવું છે, ને યથાર્થ વસ્તુ ઉપશમે કરીને થાય છે. આ સ્ટેપ તો આખો અલૌકિક જ છે. ધર્મના પાલનથી ઇન્દ્રિયો વશ થાય છે, પણ કેમ વશ થાય છે તો કે એને વશ કરવી પડે છે અને વશ થાય છે, ઉપશમમાં વશ કરવી નથી પડતી, સહજ વશ થઈ જાય છે. ધર્મના પાલનમાં ઇન્દ્રિયો છે એ રોકાય છે, પણ ઇન્દ્રિયો જે છે એને બીજું એવું વ્યવધાન ઊભું નથી થતું જેને કારણે એ ખોડાને ઊભી રહે છે. ઉપશમને બીજું વ્યવધાન મળે છે. શું વ્યવધાન મળી જાય છે? તો બધી ઇન્દ્રિયોની શક્તિ મહારાજના સ્વરૂપમાં હોમાઈ જાય છે. મારમાં વૃત્તિ જોડાય એટલે તમામ ઇન્દ્રિયો છે એ મારનું સુખ લેતી થઈ જાય છે, અને ઇન્દ્રિયો મારનું સુખ લેતી થઈ જાય એની અસર ધીમે ધીમે કરતાં મન ઉપર પડે, એટલે મન સંકલ્પ કરતું બંધ થઈ જાય છે. એની અસર કારણ ઉપર પડે છે એટલે વાસના લિંગ દેહ ટળી જાય છે, અને વાસના લિંગ દેહ ટળી જાય એટલે પતી ગયું. તમને પ્રશ્ન કરું, તમને કોઈને આગલા જન્મના પપ્પાની હારે સત્સંગ કરવા જવાનો સંકલ્પ થયો કે મારે આગલા જન્મના બાપુ છે એની પાસે જવું છે એમ? તો કોઈ દી સંકલ્પ થયો કોઈ દી? કેમ ન થયો? એની વિસ્મૃતિ થઈ ગઈ. શું થઈ ગયું? એની વિસ્મૃતિ થઈ ગઈ. એમ ઉપશમે કરીને વિષયની વિસ્મૃતિ થઈ જાય કે જેથી કરીને પછી કોઈ દાડો એની બાજુનો સંકલ્પ થાય નહીં. બાકી વૈરાગ્યવાનની વાત જુદી જ. વૈરાગી ન હોય તો એક સાધુને કોઈ કીધું તારા બાપાને ન બોલાય, ના પાડીને તો બીજા ઠેકીને પછી ઉતારે સત્સંગ કરવા ગયો. બોલે ને બાપાને અરે સત્સંગ કરવા ગયો. ઇન્દ્રિયો વશ ન થાય, વૈરાગીને વશ થાય. અને યાદ રાખો, વૈરાગી નિયમનું પાલન કરી શકે. અને આમ આમે ઉપશમમાં વૈરાગ્ય જ જઈએ કે શું કહો તમે? ઉપશમ સ્થિતિને પણ વૈરાગી જ પામી શકે, યથાર્થ ઇન્દ્રિયો જીતાઈ જાય છે. હવે સ્વામી બહુ સરસ વાત લખી, તે તો જાણે જે નવરા રહીએ તો શીખવાનો અભ્યાસ કરીએ. મોટાભાગે આમ જ લોકો બાનું કાઢે છે ને, હમણાં બહુ પ્રવૃત્તિ એટલે નથી થતું, હમણાં બહુ સેવા. તમારે એમ કે હમણાં મારે વ્યવહાર મોટો એટલે નથી ભજન થતું. સાધુ એમ કે હમણાં બહુ સત્સંગનું કાર્ય એટલે નથી થતું. સ્વામી કે બે ખોટા, સ્વામી કે બે ખોટા. અને સ્વામી કે તમે આશાય નહીં રાખતા નવરા થાય તેથી ભજન કરીએ. નવરો તો મૂળગો ઊંઘી જાય, શું કરે? નવરો થાય તો મૂળગો ઊંઘી જાય. નવરા રહીએ તો શીખવાનો અભ્યાસ કરીએ એમ કાંઈ થતું નથી, તે મૂળગી આળસ પહેરે છે. માટે શ્રી હરિજીની નવધા ભક્તિ કરતાં કરતાં જે અભ્યાસ થાય છે તે જ ખરો છે. નવધા ભક્તિ કરતાં કરતાં, સત્સંગ સેવા કથા વાર્તા કરતાં કરતાં, એમાંથી એ વૃત્તિને મહારાજમાં જોડો અભ્યાસ રાખતા 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 એમાં જે સમય મળે એનો પૂર્ણ ઉપયોગ કરતાં કરતાં થાય, એ સ્વામી કે થાય છે તે જ ખરો. તે ઉપર પાણિયારીના અને ઘોડેસવારના દ્રષ્ટાંત કરીને વાર્તા બહુ કરી. એટલે સ્વામી શું બતાવ્યું? નવધા ભક્તિ કરતાં કરતાં થાય ખરું છે. કોઈ એમ કે આટલી બધી પ્રવૃત્તિને આટલા બધામાં કેમ થાય? સ્વામી બે દ્રષ્ટાંત આપ્યા, પનિયારીનું અને ઘોડાનું. પનિયારીના દ્રષ્ટાંતનો મતલબ, પાણી કૂવામાં સિંચતી હોય ત્યારે કેટલી વૃત્તિ કરી શકે? એક તો સિંચણ પાણી નડી ગયું કે નહીં એની સામે ધ્યાન હોય, પાણી એમાં ભરાણું કે એની સામે ધ્યાન હોય, મારો પગ લપસી જાય એમ નથી ને એને અમુક ધ્યાન હોય, પણ કે બેડું મૂકી કોઈ લઈ તો નથી જતું ને એમાં એક વૃત્તિ હોય હોય ને. છોકરો હાલી હોય તો એ કુવા પાસે પડતો નથી એની અમુક વૃત્તિ હોય. કેટલી વૃત્તિ થઈ? ઘોડા ઉપર બેઠો હોય તો ઘોડાને ચલાવતો હોય ત્યારે કેટલી જ કેવી વૃત્તિ હોય? ઘોડા કરતાં હવે આ લો ને આ ટુ વ્હીલ ફોર વ્હીલ વાળાની વાત કરો ને, કેટલી જ કેવી વૃત્તિ હોય? લીવર સામે હોય તે દાડે જો ટુ વ્હીલ હોત ને તો મારે ટુ વ્હીલનું દૃષ્ટાંત આપત, ઘોડા કરતાં વધારે ફિટ થઈ જાય છે. કેટલી જ એવી વૃત્તિ હોય? લીવર સામે હોય, બ્રેક સામે હોય, સ્ટેરિંગ બરાબર એટલે આમ તેમ ગાડી એની સામે હોય, પાછળ કોઈ વળી પાછળ ડિમફૂલ કરતો એની સામે હોય, એને સાઈડ આપવાની છે, સામે બમ્પ આવે તો એની સામે હોય, કેટલી જ એવી વૃત્તિ હોય છે? તો એનો મતલબ સ્વામીને કહેવાનો કે તમે સેવા કરતાં કરતાં, નવધા ભક્તિ કરતાં તમે ટેવ નથી પાડતા. જો ટેવ પાડો તો તમારી સેવાએ થાય અને વૃત્તિ પણ ભગવાનમાં રહે ખરી. વૃત્તિની અંદર સહજ એવી તાકાત છે, અનેક વિભાગમાં એ જઈ શકે છે. વ્યવહાર કરતાં કરતાં એક વૃત્તિ એ કરીને ભગવાનમાં રહેવાય છે. અને સ્વામી કે જેની વૃત્તિ ભગવાનમાં રહેવા માંડે તો યાદ રાખજો, પોહા એટલી પ્રવૃત્તિ કરશે, પ્રવૃત્તિ એને બાધક નહીં બને, અને ઇન્દ્રિયો વગેરેનો એ રાજા થઈ જશે, મન ઉપર એ કાબુ પ્રાપ્ત કરશે. અદ્ભુત વાત સ્વામી બતાવી. એટલે સ્વામીની વાતો છે ને આમ તમે જોશો ને તો એક બહુ મહત્વનું સ્વામીનું અંગ છે, તમને કોઈ રીતે છટકબારી ન રહેવા દે. તમે છટકી નો ગોપાળાન સ્વામીની વાતો મેં કોઈ ન છટકીએ, કે ગુણાતીતાન સ્વામી વાતો મેં છટકી જાય. મહિમા એવી ક્યાંક વાત કરી કે વિના સાધને પગી જવાય, કાંઈ જરૂર નથી આવા ભગવાનને સાધુ મળે કાંઈ જરૂર. સ્વામી એવું ક્યારેય નહીં કે સમજાણું, મહિમા ખૂબ કહે છે પણ મહિમા પછી તરત ટન મારી દે કે આપણે તો અનુસંધાન પાછું રાખ્યું જોઈએ. એક એક વાતમાં સ્વામીની વાતોની મહત્તા છે. જીવ ગમે એટલી શ્રેષ્ઠ કક્ષાએ પહોંચે, ગમે એટલો શ્રેષ્ઠ, કોઈ દે અહંકાર ન આવે, કોઈ દે અહંકાર ન આવે, કોઈ પણ બાબતમાં, ધર્મમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં પોહા એટલો શ્રેષ્ઠ થઈ જાય, અહંકાર ન આવે. કારણ કે સ્વામી એટલું બધું હાઈ લેવલની વાતો કરી છે કે આ જીવ તૂટી મરે એટલો દાખલો કરે ને તો એને અંબાય તંબાય નો અંબાય મરી જાય, બોલી પહેલાં મરી જાય ને આંબ્યા પહેલાં મરી જાય એવી વાતો લખી છે. બોલો આમાં એમાં અહંકાર શેનો આવે? હે સ્વામી ધર્મનું નિરૂપણ કરતાં કરતાં એમ લખે કે અક્ષરધામની અંદર એન્ટ્રી ક્યારે થશે? તો કે નારીનો ઘાટ ન ઉઠે, સ્વપ્નમાં પણ ક્યારે ઘાટ ન થાય, સ્વપ્નમાં બ્રહ્મચર્યનો ભંગ ન થાય, ઉર્ધ્વ રેતા પણ આવે ત્યારે અક્ષરધામનો દરવાજો ખુલે. હવે એ ઓલાને શાનો સંકલ્પ થાય કહો કે હું તો બહુ મોટો થઈ ગયો? થાય કોઈ દાડો? કોઈ દી ન થવા દે. માનો કે ભક્તિ માર્ગમાં સ્વામી ઉપશમ ઉપર જ ઘા મારે. સ્વામી કે ઉપશમ સ્થિતિ ભક્તિ માર્ગમાં કઈ સ્થિતિ થઈ જાય? તો ભગવાન એટલો બધો સંલગ્ન થઈ ગયો હોય, જે માણસ ગાઢ નિદ્રામાં જાય, પછી પડખે ગમે બનતું હોય તેને ખબર હોય, પડખે સ્વરૂપમાં નારીઓ બેઠી હોય, ધનના ઢગલા તો ખબર હોય, ગાઢ નિદ્રામાં ન હોય ને નરક્ષોક થાય ન થાય ને, એમ સ્વામી કે જાગ્રતમાં ભક્તિમાં એટલો બધો ઓતપ્રોત બની જાય કે જગતના વ્યવહારમાં અનુસંધાન ચૂકાઈ જાય, એટલી સ્થિતિ કીડી પોગાય. કોઈ દેમ થાય મેં હો માળા ફીરવી માટે બહુ મોટો થઈ ગયો, હો માળા સ્વામીને ગણતરીમાં કાંઈ ન આવે. બોલો એટલે ગોપાળાન સ્વામીની વાતોમાં ક્યારે ફણગો ન ફૂટે. અને ગોપાળાન સ્વામી મહાસમર્થ સ્વામીના તમે જોજો, સ્વામીમાંથી એક ફણગો નથી ફૂટ્યો, એક ફણગો ન ફૂટ્યો. ન તો સ્વામી જેવા સમર્થ સંતમાં ફણગા ન ફૂટી જાય. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના સ્વામી બ્રહ્મનિષ્ઠ પુરુષ, જો એમાં હું કોઈ સ્વામીને હું ખોટ નથી કહેતો, એમાં ફણગા બહુ ફૂટ્યા. જેટલા ફૂટ્યા એમાંથી 75% સ્વામીનામાં ફૂટ્યા. જેટલા થયા માનો એપી થયું, એપીમાંથી ચોખડા થયા, ચોખડામાંથી પછી બીજા પપ્પાજી થયા, કાકાજી થયા, મિશન થયા, જે કાંઈ થયું એ મૂળ સ્વામી નેજામાં જ થયું. સિવાય પણ અંદરે ઘણા હાલે છે એ સ્વામીના ફણગામાંથી હાલે છે. સ્વામી પોતાની સ્થિતિ ઉપર જેને વાત લખી, હકીકત કેવું થયું ખબર? પ્રથમ 39 પ્રમાણે, 39 ને 40 પ્રમાણે મહારાજ કે શાસ્ત્રમાં વાત લખી હોય નિર્વિકલ્પ સ્થિતિવાળાની, નિર્વિકલ્પ સ્થિતિવાળાની વાત કેવી હોય? એમ કે એક જ બ્રહ્મ છે, બીજું કાંઈ છે જ નહીં. એની વાત બરાબર છે. કારણ કે મારા દ્રષ્ટાંત આપ્યું, જેમ કોઈ નાવમાં બેસીને સમુદ્રમાં આગળ જતો હોય ને મધ્ય દરિયે પહોંચી જાય, પછી જ્યાં દ્રષ્ટિ નાખે ને એકલું પાણી 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 દેખાય, પછી એમ કે એક પાણી છે બીજું કાંઈ નથી, એની રીતે સાચો છે, એને બીજું દેખાતું નથી. એમ એકદમ હાઈ લેવલે પહોંચી ગયો, જ્યાં દેખું ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે રે, એ પોઝિશને પહોંચી ગયો, જ્યાં જો એના ભગવાન દેખાય, અને પછી એમ કે ભગવાન બીજું કાંઈ નથી કરવાનું, એની રીતે સાચો છે. પણ સ્વામી કે આ તો સ્ત્રીઓની શુશ્રુષા કરતો ફરે, છોકરાની શુશ્રુષા કરતો ફરે, કોકના ગળા કરતો ફરે, અને પછી પાછો એમ કે એક બ્રહ્મ છે બીજું કાંઈ નથી, એ બ્રહ્મ કોદાળ છે. એમ મૂળ સંપ્રદાયમાં પણ અનેક બ્રહ્મ કોદાળ થયા, જીવનમાં કાંઈ નું હાવ જીરો હોય, હાવ જીરો હોય, અને આપણે કાંઈ કરવાનું જ નથી કે આપણે કાંઈ કરવાનું નથી. સ્વામીના ગુણાતીતાનું સમય નીકળ્યા, યાદ રાખજો. ગોપાળાનું સમય એક ફણગો નથી નીકળ્યો. કોઈ એમ માનશે કે બીજા ત્રીજા છે, બીજા અમદાવાદ દેશમાં નીકળેલા, એ સ્વામીની વાતોમાં જ નીકળ્યા, સ્વામીના લઈને નથી નીકળ્યા. સ્વામી ફણગો નથી, એ અબજી બાપામાંથી નીકળેલો ફણગો છે, નહીં કે ગોપાળન સ્વામીમાં ફણગો. સમજાય તમને? સ્વામીની વાતમાં કોઈને બાપની તાકાત નહીં, આમ જરાક બહાર નીકળે હગે, કોઈની તાકાત નથી. એટલે તો સ્વામીની વાતો એટલી પ્રવર્તતી નથી, કારણ કે આમાં તો ભલભલાને પરસો વાળી દે, ભલભલાને. સમજાવવાની વાત નથી, જીવનમાં ઉતારવા માટે ભલભલાને પરસો વાળી દે, ભલભલાને હાથ જોડીને કહેવું પડે, ભાઈ પુરુષોત્તમ નારાયણને પામવા માટે જરાય આડાવાળા ડોલશું તો નહીં પામે, એમ ભલભલાને કહેવું પડે ગોપાળન સ્વામીની વાતોમાંથી. એટલે ગોપાળન સ્વામીની વાત તો અલૌકિક છે. એટલે કહું છું ગોપાળન સ્વામી તો કોઈ અદ્ભુત અલૌકિક પુરુષ, અદ્ભુત અલૌકિક પુરુષ, જેણે એટલું બધું અનુસંધાન, એટલું બધું અનુસંધાન રાખ્યું કે જેથી કરીને પાછલો એ માર્ગે કોઈ હાલીને મોક્ષનો માર્ગ બગાડે નહીં, એનું સતત સ્વામી અનુસંધાન રાખ્યું છે. અને યુવાન વૃદ્ધ ને રોગી ને વર્ત્યાની વ્યક્તિના ભેદ, જે ચાર પ્રકારના ભોજન મનુષ્ય નિત્ય જમે છે તો પણ નવું નવું રહે છે, પણ નિત્ય જમીએ છે તેના તે જ છે એમ થતું નથી. તે કહે છે જે આજ તો જેવી રોટલી થઈ છે એવી તો કોઈ દિવસ થઈ નથી, ને શાક પણ આજના જેવું તો થયું જ નથી, તથા વસ્ત્રનું પણ એમ જ રહે છે. એનું નામ ભેદ છે. એકનું એક જ રોજ જમે છે, તેમ છતાંય પણ મનમાં એમાં ને આજ જેવું થયું એવું ક્યારે થયું નથી, આજ રોટલી થઈ, આ શાક થયું, આવું કપડું તો કોઈ ભાળ્યું નથી. એકનું એક હોવા છતાં એમાં ભેદ વૃત્તિ રહે રાખે છે. એમ યુવાન પણ, વૃદ્ધા પણ અને બીમાર પણ. સ્વામી કહે આ ત્રણ જે વ્યક્તિ છે એને રોજ રોજ એવું લાગે છે. અનુસંધાન નથી, નહીતર એમ મને કાલે તેવી જ છે અનુસંધાન રહે તો, અનુસંધાન નથી એટલે એમ મને વિશેષતા મનાય. એમ યુવાન ને વૃદ્ધ ને અને બીમાર ને ત્રણેયને એવો ભેદ રહે છે. કેવો રહે છે? તો કે નિત્ય એમ રે રાખે હું યુવાન છું, બરાબર છે, મારા જેવો કોઈ નથી, હું આવો છે એવો ને એવો જ છે. પણ એને જોઈ જોઈને આમ આનંદ આનંદ થઈ રાખે છે. નથી ઓલો ઓલો નથી કહેતા પોતાનો પડછાયો જોઈને રાજી થાય. એમ વૃદ્ધને પણ હું વડીલ છું, હું રહે છે વડીલ છું, મારું કહ્યું તો થવું જ જોઈએ અને હું જ મોભીન હું છું એટલે જ બધું વ્યવસ્થિત છે, એને પણ એમ રહે રાખે છે. અને બીમાર ને પણ એમ રહે હું બીમાર છું તો સહજ છે કે મારી સિવાય આમ થવી જ જોઈએ, મારા માટે આમ થવું જ જોઈએ, અને લોકો આમ કરે એ જ બરાબર કહેવાય. એમ નિત્ય નિત્ય એને ભેદ રહે છે. પણ એવું નથી માનતું યુવાન તો યુવાન, એમાં કઈ મોટી ધાડ મારી છીએ, ગઢડા થઈ ગયા થઈ ગયા, માંદા છે માંદા છીએ, એમાં શું થઈ ગયું એમ નથી રહેતું. પણ એની પ્રત્યે એનો પણ એક, તમે જોજો એનો પણ ઊંડે ઊંડે આનંદ હોય છે. બાળપણનો આનંદ, યુવાપણનો આનંદ છે હું જુવાન છું, વૃદ્ધપણનો પણ આનંદ હોય, શેનો આનંદ ખબર? હું વડીલ છું. બીમારીનો પણ એક પ્રકારનો સૂક્ષ્મ આનંદ કેટલા મારી ખબર કાઢવા માટે આવે છે. સ્વામી કહે એવો જીવની અંદર સહજ જ ભેદ રહે છે. તેથી પંચ વિષય સંબંધી ક્લેશ થાય, એથી જ ક્લેશ થાય છે. પંચ વિષય સંબંધી ક્લેશ શું કામ થાય છે? એમ માને યુવાન છું હું, હું ઘરમાં લાવું છું માટે હું જ બરાબર છું. વડીલને એમ લાગે હું ઘરનું મોભી છું માટે આમ જ થવું જોઈએ. બીમારને પણ એમ લાગે હું બીમાર છું મારી આમ જ સેવા થવી જોઈએ, એમ જે રહે છે. અને પછી એમ નથી થતું જ્યારે ત્યારે ક્લેશ થાય છે, પછી દુઃખ થાય. સમજાણું? વડીલ હોય ને ઘરમાં છોકરા નો માને, એટલે નો માને બીજું કાંઈ ન હોય. એણે કીધું કે દીકરા તું આ ખેતરમાં મગફળી વાવજે, અને છોકરા બીજા ચાર મહિને સંકલ્પ કરો કપાસ વાવો, અને ન વાવે એટલે બાપા ડૂલ, ક્લેશ થાય છે. એ પોતાની અહમગ્રંથિ જે રહી જાય છે, જેને કારણે પંચ વિષય સંબંધી ક્લેશ થાય. પોતાને જે પદાર્થ પોતે આઈ એમ સમથિંગ એમ માને, એટલે એમ માને સરે સરો હું જ છું, હું કોઈ એમ જ બધું થવું એમ ન થાય, ત્યારે એમાંથી એને ક્લેશ ઊભો થાય છે. માટે વિષયની આશક્તિ ટળી જાય તો ક્લેશ માત્ર નિવૃત્તિ થઈ જાય છે. પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે તો દુઃખ માત્ર વિરામ લે, નહીં તો દુઃખ ટળે નહીં. અને શ્રી હરિજીના મહાત્મ્યની વાર્તા જાતવાન ઘોડાના દ્રષ્ટાંત બહુ કરી. શ્રી હરિજી મહારાજના મહિમાની વાતો જાતવાન ઘોડાના દ્રષ્ટાંત બહુ કરી. આપણા મનમાં થાય જાતવાન ઘોડો અને શ્રી હરિજીનો મહિમા, આ બે ક્યાં આમ ભેગું થાય? પણ સ્વામી એમ કહેવા માગે છે કે જાતવાન ઘોડો પોતાને પોતાને પ્રાપ્ત થયો હોય, હોય તો ઘોડો પણ જાતવાન, એની સેવા કેવી કરે, એની ચાકરી કેવી કરે, એને માટે દાણ અલગ, એને એને બેહવાની જગ્યા અલગ, બધું ટોપ 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 ટોપ. ખાલી એક જાતવાન ઘોડો છે એનો આટલો મહિમા, તો આવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા તો સ્વામી કે આપણે કેટલો એનો મહિમા સમજવો જોઈએ. ભલામણ અસવાર જાતવાન ઘોડાનો જો આ મહિમા સમજે તો આવડા મોટા પુરુષોત્તમ નારાયણનો મહિમા એના આશ્રિતગઢને કેવડો સમજવો જોઈએ. કેવડા મોટા ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા, કેવડા મોટા ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા, તમે કલ્પના તો કરો. મહારાજ સંતોને ગામડે મોકલે, એ કેટલાક સંતો કે પણ મહારાજ અમે તો અભણી છીએ, ન્યાજીને હું વાતો કરી, મારે કે તમારી વાતો નથી કરે, લ્યો આ રૂમાલ લઈ જાઓ, રૂમાલ લઈ જાઓ. મારે પણ રૂમાલ લઈ લઈને શું કરી, મહારાજ કે વાતો કર જે આવડે કર, આમાં આમાં ખંખેરજો રૂમાલને, બીજું કાંઈ નથી કરવાનું. રૂમાલને આમામ આમ કરશો ને, રૂમાલ સામે જે જોહે ને, આ રૂમાલ જો તો અમારા ભગવાન એમ કહેજો, આ રૂમાલ અમારા ભગવાન આમામ કરજો, બધાને સમાધિઓ થઈ જાય. અને સંતો ગામડે જાય ને થોડી વાતો કરે, પણ વાતોમાં જામે ને એટલે કરતા હોય, કારણ કે વાત જામે નહીં, કારણ કે અભણબી જ્યારે સંતો. પછી સંતો કે આપણે મૂકો વાતોની વાત પડતી, અને પછી રૂમાલ કાઢે અને કહેજો આ અમારા ભગવાન એમ હમણાં વાતો કરતા હતા એનો રૂમાલ છે. અને જેને આંખ અડે રૂમાલને, જેની દ્રષ્ટિ આમ ભાખ ભાખ હેઠા પડે સમાધિઓ. મહારાજ કહે પછી તમને એમ લાગે કે હવે આને હવે બસ મારે હારે હોટી આપ્યું હોય, પછી ઊભા થઈને એક એકને હોટી અડાડજો, સમાધિ ઉતરી જાય. તમે કલ્પના તો કરો, હે, આખા અવતારમાં કૃષ્ણ અવતારમાં એકવાર સમાધિ કરાવી, એકવાર સમાધિ કરાવી, ભગવાન સ્વામિનારાયણ રૂમાલનો કટકો દેખાડે પોતાના સંતના માધ્યમથી લાખો લોકોને સમાધિઓ કરી દે. આવડા મોટા શ્રી હરિજી મહારાજ પૃથ્વી પર જ્યારે પધાર્યા હોય, સ્વામી એક વાત આગળ આવશે એવું લખ્યું સ્વામી કે ગોપાલ સ્વામી વાત લખ્યું ની ગુણાતીતાનું સ્વામી સ્વામી કે જેવા મહારાજ હતા, જેવા ગોપાળાનંદ સ્વામી હતા, અને જેવા રઘુરજી મહારાજ હતા, એ વાત આપણે ઓળખી જ ન હૈયા. ગુણાતીતાનું સ્વામી લખ્યું આવું. કેવું લખ્યું? જેવા શ્રીજી મહારાજ હતા, જેવા રઘુરજી મહારાજ હતા, અને જેવા ગોપાળાનંદ સ્વામી હતા, એવા તો આપણે ઓળખી જ ન હૈયા. બોલો, જેને માટે જીવન નછાવર કરી નાખ્યા તો એમ બોલે આપણે ઓળખી જ ન હૈયા. આપણે ઓળખી ગયા. એક હરિભગત તો કે સ્વામી તમે કહો પણ મને ચા ન પીને ત્યાંથી આંખ ન ખુલે. એટલે ચા તો મારે પીવી જ પડે. ભલા માણા, ચા નો દાસ છો, સ્વામિનારાયણનો દાસ છો? હે ગુરધનભાઈ, સાચી વાત કે ખોટી વાત? ચા નો દાસ કે સ્વામિનારાયણનો દાસ? સ્વામિનારાયણનો દાસ હોય ને ચા પીવે ત્યારે આંખ ખુલે. સ્વામિનારાયણના દાસ બનજો, ચાના દાસ નહીં. સમજાય છે? પાછું આપણું બધું વિચિત્ર ખાતું ને. એક જણાને મેં અમેરિકાની અંદર ચા મુકાવી, પછી ફરી વાર ઓણ ગયા ને, તે ઘરવાળાએ કેવડાવ્યું કે સ્વામીને કહેજો ચા મૂકીને પછી કોફી 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 જાગીને જ કોફી કોફી કરે છે કે. આ જીવ છે ને ખરેખર બહુ વિચિત્ર, બહુ વિચિત્ર. આ કોઈ રીતે હા પેટમાં ન આવે. પછી બહુ ઉધરો લીધો એ કે હવે પછી કોઈ દી નહીં, કદા સાંભળતા હશે અત્યારે ટીમ બેઠા બેઠા કહે તો આજ ફોન આવશે કે અમારું આવ્યું હોય એમ. શ્રી હરિજી મહારાજનો મહિમા જો સમજાય તો શું ન થાય. ગોપાળાનંદ સ્વામી જેવા સંત રઘુરજી મહારાજનો ગુણાતીતાન સ્વામી કે મહિમા સમજી જ ન ગણો. અહીંયા જાતવાન ઘોડાના દ્રષ્ટાંત કરીને બહુ વાર્તા કરી ને, લોભ કામ રસાસ્વાદ અને જેવો સ્વભાવ પોતામાં હોય તેવો પરમેશ્વરને વિષય તથા મોટા સંતને વિશે પરઠે છે. માટે સ્વભાવ ટાળીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને વર્તે તો ન પરઠાય. પોતાની અંદર જે ખોટ હોય લોભની કામની સ્વાદની તો ભગવાનની છે, પણ એવો દોષ પરઠાય. લોભીને બીજા નિર્લોભી કોઈ દી ન મનાય, કામીને બીજા નિષ્કામી કોઈ દી ન મનાય, સ્વાદ્યાને બીજા નિસ્વાદી કોઈ દી ન મનાય. અને કોઈને કદાચ ભાળે, નિર્લોભી ભાળે, માનો કે પોતે લોભીને કોઈ ખૂબ ઉદાર હોય તો શું કે ખબર, એમનો ઓહો ઉદાર એમનો કોઈ દે કે એમ કે એને માન હાટું કરે છે. લ્યો કરો, સમજાય છે? એ તો માન હાટું કરે છે, પણ એમ ન સમજાય ધન્ય છે એની ઉદારતાને, એમ કોઈ દી ન મને, લોભી ન મને. કામીને કોઈ દી જગતની અંદર પરમેશ્વરના સંત કે ભગવાનના ખરેખર ભક્ત નિષ્કામી એવું મનાય નહીં. અને સ્વાધ્યાને તો કોઈ દી આ ન પડે, આ બધા નિસ્વાદી હોય, કોઈ દી આ ન પડે. જો ને ગોપાળાનંદ સ્વામીએ ઓલી સાંખ યોગીઓ બહુ મિષ્ટાન ખા ખા કરતી હતી. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી એટલે સ્વામીને કેવડાવ્યું. સ્વામી કહે ત્યાગી થઈને મિષ્ટાન ખા ખા કરી બરાબર નહીં, તે ન મનાણું. સ્વામીની વાત ન મને. અને બન્યું એવું કે તે દાડે હરિભક્તે આગ્રહ કરીને સ્વામીને રસોઈ આપી હશે, એટલે સ્વામીએ સ્વામી ગોપાળાનંદ સ્વામી તો અડધો લાડવો લીધો હશે, તો સ્વામી શું કામ ખાય છે. અને 15 દાડા થયા તે પાર્ષદ લઈને ભાગી ગઈ. બોલો, એમ સંપ્રદાય ઇતિહાસમાં લખાણું. સ્વાદ્યાને બીજા નિસ્વાદી કોઈ દી ન મનાય, કામીને બીજા નિષ્કામી કોઈ દી ન મનાય, લોભીને બીજા નિર્લોભી કોઈ દી ન મનાય. એનો મતલબ એવો થાય કે ભગવાનને ખરેખર સંત કે આચાર્ય મહારાજ કે ભક્તને નિર્દોષ સમજવા શું કરવું પડે, પોતે સ્વયં નિર્દોષ થવું પડે. સ્વામી વાતમાં એ પણ લખ્યું ને સ્વામી કહે કે જૂનાગઢની અંદર એક સાધુની પેન, નહીં સ્વામી તો વૈરાગીની વાતો બહુ જબરી કરે, જબરી વાતો કરે. એમાં એકવાર બળદ ખોવાણું મંદિરનું, તે બળદ ખોવાણું તો સ્વામી બધાને પૂછતા, તેલા ભાઈ બળદ ખોવાણું તમને ખબર, બળદ ખોવાણું તમને ખબર, સ્વામીનું બળદ ખોવાણું એટલે હું મળ્યા વાતો કરો, મોટી વાતો તો મોટી મોટી વૈરાગીની કરે, બળદ ખોવાણું સવારે ત્યાં સુધી મીંડ્યા. તો સ્વામી કાંઈ બોલે નહીં, બીજી દાડાની પેન ખોવાણે તો આખા મંદિરમાં ગાંડો થઈને ફરવા માંડે, મારી પેન ખોવાણી કોઈ જડી, મારી પેન ખોવાણી જડી. સ્વામી કે મૂર્ખના સરદાર, કાલે હું બળદ માટે પૂછતો હતી, મારા માટે પૂછતો હતો, મંદિરનું હાથી છૂટ્યું એટલે પૂછતો હતો, અને તારી પેન ખોવાણી કેમ ઊંધે માથે થયો? દોષીને ભગવત ભક્ત કદી નિર્દોષ ન દેખાય. સ્વામી કે ગામડાની અંદર મેં ગયા, તે પછી એક હરિભક્તો ભેગા થયા, સ્વામીને કહે, સ્વામી એટલે નાના નાના ચીબડા આવે ને કાચરી થાય, આ સ્વામી લઈ જાઓ ને, ગાડું ભરી દીધું. તે પાસ હોય ને એક પરસ્પર ખુદ ફૂચ ફૂચ મેળા કરવા, આમ તો વૈરાગની મોટી મોટી વાતો કરે, ચીબડાનું આખું ગાડું ભર્યું. સ્વામી સાંભળી ગયા, સ્વામી કહે તારો વૈરાગ રાખ તારી પાસે, આ કે મારી હાટું ઊંચ લઈ જતો, આની કાચરી કરશું, હરિભક્તો આવે તેને આપવા થાય, અને હરિભક્તો આવે ત્યારે આનું અથાણું કરી કાચરી કરીને આપવા થાય, તારો વૈરાગનું અથાણું નહીં થાય, વૈરાગ રાખ તારી પાસે. પોતે નિર્દોષ ન થાય ત્યાં સુધી અન્ય નિર્દોષ સમજવા બહુ ગહન છે, બહુ કઠણ. સ્વામી કે એક સાધુ રોજ બે પ્રકારના શાક વઘારે, બોલો રોજ, ત્યારે નિરાજ થાય અને આત્માનું સ્વામીનું ખંડન કરે. આત્માનું સ્વામી માં વૈરાગી ઓલાને ગમે નહીં, એમ એક દાડો બન્યો સ્વામી બીમાર બહુ થયા, કાંઈ કશું ખાવું ભાવે નહીં. પછી સ્વામી નાના સાધુને બોલાને કીધું કે સાધુરામ શાક કરી દો ને, તો કાંઈક ભાવે તો જમશું. અને ઓલા સાધુ શાક બને ને એ ઉલ્યા રાગીને ખબર પડી, આખું મંદિર અધર લીધું, આત્માનંદે શાક વઘારાયું, આત્માનંદે શાક વઘારાયું, મારા સુધી વાત પગી. મારે ઉલ્યા સાધુ બોલાને કીધું, અય મૂરખ બંધ કર, એ બીમાર છે ને આજ વઘાર્યું, ત્યાં આખા મંદિરમાં આવ્યો કરતો રાડ્યો નાખતો ફરશો, તો તું સ્વાદ્યો રોજ વઘારશો અને આત્માનંદ સ્વામીનો અભાવ લાવીશ, જમપુરી ની હાચવે. મૂળ વાત ત્યાં આવે, પોતે નિસ્વાદી ન થાય, નિષ્કામી ન થાય, નિર્લોભી ન થાય, ત્યાં સુધી બીજા નિર્દોષ સમજવા બહુ ગહન છે, બહુ કઠણ છે. એટલે પોતે દોષથી રહિત થાય તો જ બીજા નિર્દોષ સમજી શકે. અને સ્વામી કહે જો પોતાનો સ્વભાવ ન ટળ્યો તો પરમેશ્વરને વિશે તથા મોટા સંતને વિશે દોષ પરઠે છે, માટે સ્વભાવ ટાળીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને વર્તે તો ન પરઠાય, ને ગુણ વિચારના અવગુણ ટાળીએ છીએ અને અલ્પ સ્વભાવનો અવગુણ લેતા નથી. કોઈ ભગવાનના ભક્ત કે સંતની અંદર જરા કે કાંઈ દોષ દેખાય તેનો ગુણનો વિચાર કરીએ, દોષ ટળી જાય છે. અને સામાન્ય સામાન્ય દોષનો તો સ્વામી કે અભાવ લેતા નથી, તે તો પોતાને વિચારી જોઈએ છે, તો બધાની અંદર હોય સ્વામી કેવું મનાય છે. ને પ્રિયવત આદિક અવતાર ન કહેવાય, નારદ સનકાદિક અવતાર કહેવાય, પ્રિયવત અવતારમાં ન આવે. ભક્તો બહુ મહત્વનો પોઈન્ટ છે, નારદ સનકાદિક અવતારમાં ગણાય છે. જો અવતાર અને મુક્તનો ભેદ, અવતાર અને મુક્તનો ભેદ બહુ મહત્વનો પોઈન્ટ. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે સ્વામી અવતાર મોટા કે મુક્ત મોટા, અવતાર મોટા કે મુક્ત મોટા. અને ક્યાંક વાત એવી જોવા મળે પાછી ગુણાતીતાન સ્વામી એની વાતમાં લખ્યું, આ કલ્યાણજીના છોકરાને જોઈ છે મોટા મોટા અવતાર કરતા વધારે દૈવત દેખાય છે અને મોટા દેખાય છે. પણ ભક્તો એ કયા ભાવાર્થમાં બોલ્યા છે વાતને આપણે સમજતા ને, સીધી સીધા શબ્દ લઈએ છીએ ને એટલે પછી બહુ ઉપાધ થાય છે. અને પછી ભક્તો એવું આપણે ચોડીને ચીકણું કરી દઈએ છીએ કે સ્વયંનું મન પણ ક્યારેક એ વિચાર કરે તેમ થાય, મળો આમ કેમ હશે, વાસ્તવિકતા કેવી છે. અવતાર મોટા કે મુક્ત મોટા બે વાત જ્યારે તમે વિચારતા હોવ ત્યારે અવતાર છે શું છે પહેલાં વિચારો, મુક્ત એ શું છે. મુક્ત જે છે એણે પરમાત્માને રાજી કરવા માટે પોતે જે આરાધના કરી, સાધના કરી, ઉપાસના દ્રઢ કરી વગેરે વગેરે જે કર્યું, જેને લઈને એના ઉપર ઉતરેલી પરમાત્માની પ્રસન્નતાની સામર્થ્ય એટલે મુક્ત. શું છે સમજાણું કે બીજું કાંઈ છે મુક્તમાં, બરાબર. અવતાર શું છે તો કે અવતાર આ ધરા ઉપર કોઈ કાર્ય કરવાનું નક્કી થયું કોઈ કાર્ય કરવું પડે એમ છે, પણ એ કાર્ય મુક્તને મોકલે તો થાય એમ નથી. મુક્તને મોકલે તો થાય એમ નથી, કારણ કે મુક્તની સામર્થ્યની હજુ લિમિટ છે. મુક્તને મોકલે તો થાય એમ નથી. ત્યારે ભગવાન મુક્તમાં પણ આપે, મહાપુરુષ પ્રધાન પુરુષ વિરાટ કોઈમાં ને કોઈમાં પોતાનું ભગવાન પણ મૂકે છે, અને આ પૃથ્વી પર આવે ને અવતાર કહેવાય. મૂળ તત્વમાં તમે જાઓ તો, જો કે મુક્ત અવતાર લઈને પૃથ્વી પર આવ્યો એવી ઘટના ઓછી જોવા મળે છે, વિરાટ પ્રધાન મહાપુરુષ વિશેષ કરીને પૃથ્વી પર અવતારને ધારણ કરે, માને એની અંદર ભગવાન પોતાનું ભગવાન પણ મૂકી અને આ પૃથ્વી પર અવતારને ધારણ કરે, અનેક પ્રકારની વિધવિધ કાર્યો કરે છે. એટલે આનું મૂળ તત્વ તમે જુઓ તો વૈરાજનું છે, પ્રધાનનું છે, મહાપુરુષનું છે. જ્યારે મુક્ત હોય તો વૈરાજ કરતા, પ્રધાન કરતા, મહાપુરુષ કરતા અનેક ગણા મોટા છે, અનેક ગણા મોટા, જેનું માપ ન કાઢી શકાય એટલા મોટા છે. કોણ? મુક્ત. યદ્યપી વર્તમાન કાળમાં ઘટના એવી ઘટે, ગોપાલન સ્વામી કે અક્ષરધામનો મુક્ત પૃથ્વી પર આવ્યો હોય અને બહુ વિષયનો પ્રસંગ થાય, બહુ સન્માન મળે, અનવડો સંગ થાય, અનંત આત્માને તારવા માટે આવ્યો હોય, પાછો અક્ષરધામમાં ન જાય, બદ્ધ થઈ જાય, એમ ગોપાલન સ્વામી વાતમાં લખ્યું છે. જ્યારે બીજી બાજુ વૈરાજ પ્રધાન મહાપુરુષનું મૂળ તત્વ જોઈને મુક્ત જોઈએ તો વૈરાજ પ્રધાન પુરુષ મહાપુરુષ કરતાં મુક્ત અનેક ગણા મોટા દેખાય છે, અને તો એ બદ્ધ સ્થિતિને પામી જાય ગાફલા રાખે. તો જ્યારે અવતારો પૃથ્વી પર આવ્યા એ અનેક વિષયના પ્રસંગમાં રહ્યા પછી 16108 પોતાની સાથે રાખ્યા પછી ગોપીઓની સાથે વિહાર કર્યા પછી પણ નિર્બાધ રહ્યા છે, ઉર્ધ્વ રહેતા રહ્યા છે, સમજાય છે? એનું કારણ શું? તો કે મૂળ તત્વ સામે તમે જ્યારે જાશો, વૈરાજ પ્રધાન કે મહાપુરુષ એ દ્રષ્ટિએ તમે જાશો, ત્યારે મુક્તો મહાન છે, પણ એની અંદર મુકાયેલું ભગવાનપણું છે, યાદ રાખજો, એ ભગવત તત્વ ભગવાનપણું જે છે એનાથી મોટા મુક્ત કદી ન હોઈ શકે. શેનાથી મોટા ન હોઈ શકે? ભગવાનપણાના ભક્ત તત્વથી મોટા ન હોઈ શકે. મુક્તોની પાસે ભક્ત તત્વ નથી, અવતારની પાસે ભક્ત તત્વ છે. એની સંમલિત જ્યારે વાત હોય ને ત્યારે અવતાર મોટા છે, એ ભક્ત તો એક બાજુ કરો પછી મુક્ત મોટા છે. આમ જો સમજો તમને કોઈ દી ગડમથલ થાય નહીં. એટલા માટે જ તમે વિચારો, મહારાજ શિક્ષાપત્ર એમ કહે, બ્રહ્મ સ્થિતિને પામેલા બ્રહ્મ વેતાનું પણ ધ્યાન કરાય નહીં. મધ્યના 19માં મહારાજ એમ કહે, લાવો એક પત્ર લખીએ, એમાં મહારાજ બોલે, સમાધિનિષ્ઠ હોય, બ્રહ્મ સ્થિતિને પામેલો હોય તો એનું ધ્યાન થાય નહીં. લોહીના 11માં મહારાજ એમ કહે, અવતારનું ધ્યાન થાય, પણ બ્રહ્મ સ્થિતિ પામેલા પુરુષનું કોઈ દી ધ્યાન થાય નહીં. જો મુક્ત જ મોટા હોત તો મહારાજ મુક્તનું ધ્યાન કરવાનું કહેત. અવતારનું ધ્યાન થાય, મુક્તનું ધ્યાન થાય નહીં. ભલે ત્યાં મહારાજ પાસે ચોખડ પણ કરી, મહારાજ કહે, પણ તમને તો જે મળ્યું સ્વરૂપનું જ કરવું, આપણે તો મહારાજનું જ કરવું, પણ એના આશ્રિતનું ધ્યાન કરે તો અયોગ્ય નથી, જ્યારે મુક્તનું ધ્યાન થતું નથી, અને કરે તો ભગવાન સ્વામિનારાયણના વિચારની બહાર જે, એમ તો જેને જે કરવું એ કરે, એની સાથે કંઈ વાંધો નથી, પણ મહારાજના સિદ્ધાંત પણ મુક્તનું ધ્યાન થાય નહીં, અવતારનું ધ્યાન થાય. શું કામ? તો કે મુક્ત જે છે, ફરી વાર કહું, એણે જે કાંઈ પરમાત્માની સાધના આરાધના કરી, ઉપાસના દ્રઢ કરી, જેને કારણે એની પાસે આવેલો પાવર છે, એની અંદર ભગવાન પણ મુકાયેલું નથી. માટે એક ભક્ત તત્વ એક જ એવું છે જેનું ધ્યાન થાય, જેની આરતી થાય, અન્યનું ધ્યાન કે આરતી થઈ શકે નહીં, યાદ રાખજો. એટલા માટે આચાર્ય મારની આરતી ઉતરે છે, બ્રહ્મનિષ્ઠ સંતની આરતી નથી ઉતરતી. કેમ? જે ભગવાન સ્વામિનારાયણ કે, હું મારું ભગવાન પણ હું આચાર્ય મૂકું, યદ્યપી ધ્યાનની આજ્ઞા નથી કરી, આરતી કરવી. ધ્યાન તો મહારાજ કે મારું જ કરવું, કારણ કે ધ્યાનમાં મહારાજ બધે ના પાડી દીધી. મહારાજ પોતે સ્થાપિત કરેલા દેવો હોય પણ એમાં મહારાજ મૂર્તિમંત છે, તો મહારાજ કે એનું ધ્યાન ન કરવું, ધ્યાન તો મૂળ સ્વરૂપનું જ કરવું, પણ દેવોની આરતી થાય. સત્સંગ જીવન જેવા અનેક એક એક ગ્રંથોની અંદર મહારાજ કે મારું સ્વયં સ્વરૂપ એની આરતી થાય, મારા આચાર્યમાં હું રહ્યો છું માટે એની આરતી થાય, પણ મુક્ત સ્થિતિ પામેલા કોઈ પણ પુરુષની આરતી ન થાય. માટે ભક્ત તત્વ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી ભક્ત તત્વ અલગ થઈ જાય, પછી વૈરાજ પ્રધાન પુરુષ મહાપુરુષ એના કરતાં તો મુક્ત અનેક ગણા મોટા છે. અને એ હેતુમાં સ્વયં બોલ્યા કે કલ્યાણજીના છોકરા સામે જે મોટા મોટા અવતાર કરતા સામર્થ્ય અધિક દેખાય ત્યારે સ્વામી એ મૂળ તત્વને જોઈને બોલી રહ્યા છે, નહીં કે ભગવાનથી મોટા હોઈ શકે. સમજાય છે? અને અહીંયા પણ સ્વામી એવું જ કહી રહ્યા છે. સ્વામી કે વિચારી જોયું ને પ્રિયવત આદિક અવતાર ન કહેવાય, પ્રિયવત આદિક ને અવતાર ન કહેવાય, ને તો પ્રિયવતની સામર્થ્ય કેટલી દેખાણી, સાત આઠ ફેરવીને સાત સમુદ્ર નિર્માણ કર્યા તો એને અવતારમાં ગણતરી ન થાય. નારદ સનકાદિક અવતાર કહેવાય, કારણ કે એની અંદર ભગવાને પોતાનું ભગપણું સતત નહીં જ્યારે મૂક્યું ત્યારે એ ભગવાન કહેવાના. પરશુરામ ભગવાન હતા જ્યાં સુધી સામર્થ્ય રાખતા, પછી અલગ થઈ ગયા એટલે પરશુરામ એક બ્રાહ્મણ. એમ જ્યાં સુધી ભક્ત તત્વ છે ત્યાં સુધી એને ભગવાન કહેવાય છે. ભક્ત તત્વ જેની અંદર નથી એ કદાચ ગમે એટલી મોટી સ્થિતિ પામે તેને ભગવાન કહેવાય. અને ભગવાનની ઉપમા આપી શકાય, અનંત કરોડો બ્રહ્માની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે તો એ મહાપુરુષને ભગવાન ન કહેવાય, મહાકાલને ભગવાન ન કહેવાય. ગોપાળન સ્વામી ત્રણ ત્રણ સ્વરૂપ ધારણ કરે તો ગોપાળન સ્વામીને ભગવાન ન કહેવાય, કારણ કે એને તો પોતે જે કાર્ય કર્યું છે એ પોતાની, જો એ સામર્થ્યને દેનારા મારા છે, એને દાખલો પોતે કર્યો પણ એ સામર્થ્ય આપનારા તો મારા જ છે. પણ ભગવાન તત્વની સામર્થ્યને બે ઐશ્વર્ય તમે અલગ કરશો ને એટલે તમે ગોટાળો નહીં થાય, બે ઐશ્વર્ય તમે અલગ કરો એટલે કોઈ દી ગોટાળો થાય નહીં, બધું એકનો સમજો એટલે તમને ગોટાળો થાય. એટલા માટે સ્વામી કે નારદ સનકાદિકને ભગવાન કહી શકાય, પ્રિયવતને ભગવાન કહી શકાય. એવી રીતે સ્વામીએ 45 વાતો કરી. આગળની વાત આપણે 46મી આવતીકાલે શ્રવણ કરશું.